طبعا
હે પક્ષીરાજ ગરુડજી, સાંભળો, મારા જીવનની અનુભૂતિ કહી રહ્યો છું. જે મારા જીવનની અંદર અનુભવપૂર્વક સમજાયું છે એ વાત કહું છું. લોમસ ઋષિએ ની સાથે સત્સંગ કરતા સગુણ અને નિર્ગુણના ભેદની અંદર જે કંઈ પ્રતિપાદન થયું સગુણ નિર્ગુણનું, એમાં સંઘર્ષ થયો, ઉગ્રતા આવી, ઋષિના મનમાં ગુસ્સો આવ્યો. પણ મને એમ થયું, મનમાં વિચારતો હતો કે આ ગુસ્સો કોના ઉપર, જ્યાં સર્વત્ર ને સર્વમાં પરમાત્મા એક જ છે, બધે જ એક છે, તો ગુસ્સો કોણ કોની ઉપર કરે? જો ભગવાન એનામાંય છે ને મારામાંય છે, તો એનામાં રહેલા ભગવાન મારા ભગવાન ઉપર ગુસ્સો કરે ખરા? ક્રોધ કી દ્વૈત બુદ્ધિ વિનુ, જ્યાં દ્વૈત હોય, કે જ્યાં સામો માણસ પરાયો લાગતો હોય, દુશ્મન લાગતો હોય, કે સંઘર્ષ કરનારો, કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કરવા વાળો લાગતો હોય, તો એ સામે બીજો દેખાય. અહીંયા લોમસ ઋષિને ક્રોધ આવ્યો કેવી રીતે, શા માટે આવ્યો? જો એમ કહેતા હોય કે ભગવાન સર્વત્ર એક જ છે, સર્વમાં જ છે, બધામાં જુઓ, તો પછીથી મારામાં એમને ગુસ્સો કેમ આવ્યો, મારામાં ભગવાન કેમ ના દેખાય? એટલે બેઠ રહે હું મન હિ કહું વિચાર, મારા મનની અંદર અનેક પ્રકારના વિચારો કરવા લાગ્યો કે આ ઋષિ મને અદ્વૈતની વાત કરો છો, મારા મન તારામાં સોતે તોય તાહી નહી ભેદા, તે તું અને હું તારામાં એમાં કોઈ પ્રકારનો ભેદ નથી, તો આ ક્રોધથી ભેદ ક્યાંથી આવે? મારી ઉપર આવેશ આવ્યો એટલે ભેદ થઈ ગયો. તો કહે છે કે ગુસ્સો આવ્યો એટલે હજુ સુધી ઋષિ પાસે અદ્વૈતની પૂરેપૂરી શક્તિ નથી. દ્વૈત કે બિનુ અજ્ઞાન, અને દ્વૈત ક્યારે આવે? હું તું તે તારું ક્યારે આવે? એ અજ્ઞાન વગર નથી આવતું. અજ્ઞાન અવસ્થા હોય ત્યારે ઈશ્વરનું અસ્તિત્વ નથી દેખાતું, માત્ર અહંકાર કરતાપણાનું, અને હું જ છું અને હું જ કરવા વાળો છું, ઈશ્વર કંઈ છે જ નહીં. આવા પ્રકારનું જ્યારે વ્યવહારનું ભાન હોય ત્યારે સમજવાનું, એનું નામ છે અજ્ઞાન. માયા બસ પરિછિન્ન, માયાથી લેપાયેલો સંપૂર્ણપણે પરિછિન્ન આ જીવ કે ઈશ સમાન, આ સામાન્ય જીવાતમાં એ કઈ ભગવાન કહેવાતો હશે? ભગવાન બની જતો હશે? ભગવાન એ ભગવાન છે અને હું જીવે છું. આ શુદ્ધાદ્વૈત છે. જે દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, આમ છ પ્રકારના દર્શન જે આપણે આગળ આચાર્ય મૂક્યા છે, એ આચાર્યોએ એ પ્રકારનું એનું પ્રતિપાદન કર્યું. તો અહીંયા શંકરાચાર્યજીનું શુદ્ધ અદ્વૈત છે, જેને અદ્વૈત કહેવાય. જ્યારે નિંબાર્કાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય એમનું છે, એમનો ભાવ ખરો, પણ એની અંદર દ્વૈતાદ્વૈત. પરમા ભક્ત અને ભગવાન, જીવ અને ઈશ્વર, માયા અને જીવ, આ બધા જુદા જુદા છે, અને છતાંય પરમાત્મા છે સર્વમાં, એ આખો ભાવ. એટલે અહીંયા આગાડી કાગભૂષુંડી કહે છે કે ગરુડજી, જીવ કે ઈશ સમાન, ભગવાન એ ભગવાન છે અને ભક્ત એ ભક્ત, ઈશ્વર એ ઈશ્વર છે અને જીવ એ જીવ છે, એને એક કરી ન શકે. એટલે પરિપૂર્ણ રીતે દ્વૈતની અંદર વૈષ્ણવ છે, કાગો સુંદર રામ ભક્ત છે વૈષ્ણવ, એટલે ભગવાનનું પ્રાધાન્ય એ સર્વશ્રેષ્ઠ આપે. એમાં જ ગરુડજીને સમજાવતા કે છે કે આ મને સમજાયું નહીં, લોમસ ઋષિની અદ્વૈતની ઉપાસના હજુ પણ કંઈ ક્ષતિવારી છે. કબહુ કી દુઃખ સબ કરહિતતા, કોઈ દુઃખી હોય, દુઃખ હોય એટલું બધું દુઃખ કે એ દુઃખ એનું હિત કરી શકવાનું હતું કે? દુઃખે દુઃખ છે, પીડા જ આપનારું છે, નુકસાન કરનારું છે, વ્યાધિ એ વ્યાધિ છે, એ માણસને દુઃખી જ કરે, એને સુખી કરે નહીં, આનંદ આપી. એટલે કહ્યું કે કબહુ કી દુઃખ સબ કરહિત, કે બધું હિત બધું દુઃખ એનું હિત કરવા વાળું, હિત તાકવા વાળું હોય. સ્વાભાવિક છે. એક બાજુ કહ્યું કે જેની પાસે જે દુઃખ દુઃખ કોઈનું હિત કરી શકતું નથી, કેવી રીતે કે પારસમણી હોય જેની પાસે, કે એ ક્યારે દુઃખી હોય ખરો? તેહી કી દરિદ્ર પરસમણી, એ ગરીબ ભિખારી હોઈ શકે ખરો? પારસમણી જેના હાથમાં હોય, તો પારસમણી જેની પાસે ખૂબ ધન કુબેર થઈ જાય, એમ જેની પાસે રોગ હોય ને દુઃખ હોય ને એ ભયંકર રીતે અશાંત અને ગરીબ. જેને તેનો દ્રોહ કરતો હોય, જેની તેને જે વેર બાંધ્યા હોય, દુશ્મનો જ ઉભા કર્યા હોય ડગલે ને પગલે, એ માણસના જીવનની અંદર કોઈ દિવસ નિશંક અશાંતિ શાંતિ હોય ખરી? એ શંકાશીલ જ હોય, આમ કરી નાખશે, આ કહી જશે, પેલો આમથી આવશે, આ મારું આ ખોટું કરી નાખશે, અમારું તોડી નાખશે. શંકા કેમ કે હું ખોટું કરી આવ્યો છું, એને બેગાળ ભાડી આવ્યો છું, એને નકામો કહીને આવ્યો છું, એને દુષ્ટ કહીને આવ્યો છું, લુચ્ચો કહીને આવ્યો, ચોર કહીને આવ્યો છું. આમ જે પરદ્રોહ કર્યા કરતો હોય, હંમેશા બીજાના દોષ જોયા કરતો હોય, કે એ કંઈ નિશંક રીતે નિર્ભય રીતે રહી શકે ખરો? ચારે બાજુ શંકાશીલ જ હોય, એના મનમાં શંકાઓ એટલી બધી હોય, એટલી બધી હોય કે એક વાર દૂધથી દાઝી ગયો હોય ને, એટલે પછી ઠંડી છાશ હોય તો એને ફૂંકો મારી દે. શંકા શંકા બધે, ક્યાં શું વાત કરતો હશે, એમાં શંકા, મારી વાતો કરતો હશે, મારી આ વાત કહી દેતો હશે ફલાણ. એટલે પરદ્રોહી કી હોય નથી શંકા. પરદ્રોહ કરવા વાળો, સર્વની જોડે વેરવૃત્તિ રાખવા વાળો ક્યારે પણ એના જીવનની અંદર નિરાંત પામી શકતો જ નથી. અને અત્યંત લોલુપ વિષય વિચારી એ નિષ્કલંક ક્યારે ના રહી શકે, એની સામે લોકો આંગ્રિત કરી આપેલો છે. એટલે સંયમ ન હોય તો પણ એની કોઈ ઇજ્જત પ્રતિષ્ઠા નથી હોતી. કોઈ સાચો બ્રાહ્મણ તપસ્વી શ્રેષ્ઠ બ્રાહ્મણ હોય સાત્વિક, અને એનું અહિત કરી બેઠા તો વંશ આપણો રે ખરો કઈ ઉખાડીને બાળીને ફેંકી દે. જ્યાં સ્વરૂપ દેખાય ને, નિજ સ્વરૂપ દેખાય, નિજ સ્વરૂપને આત્મદર્શન થઈ જાય, પછી કર્મ રહેતું નથી. કર્મ કરવા છતાંય નિસ્પૃહ નિર્લેપ અકિંચન થઈને આનો કરતા હું નથી, કરતા પણ આનો ભાવ મૂકી દે, એટલે કર્મ કી હોય સ્વરૂપ અહી ચિહ્ન. માણસ કરતો કર્મ કરતો હોવા છતાંય એ ન કરવા જેવું કે નથી જ કરતો, કેમ? અકિંચનતા છે એમાં, કોઈ નિષ્પૃહ સરકામે બ્યો, કોઈ પણ જાતની અપેક્ષા, કામ કર્યા કરે, એટલે અકિંચનતા એ જ માણસના જીવનની અંદર સ્વસ્વરૂપની સુધી લઈ જવા માટેનો માર્ગ. એટલે સ્વરૂપનું, નિજ સ્વરૂપનું આત્મદર્શન થયા પછીથી એને પોતાના શરીરનું જ ભાન, કે શરીર છે, જ્યાં સુધી અવધિ હશે ત્યાં સુધી રહેવાનું છે, ત્યાં સુધી ટકવાનું છે. જ્યારે આવે ત્યારે તૈયાર છે, અને આ શરીર મરશે, હું ક્યાં મરવાનું? એટલે જન્મ મૃત્યુની ક્રિયા પણ સ્વરૂપના ની અનુભૂતિ થયા પછી, આત્માનુભૂતિ થયા પછીથી કર્મ બંધન કોઈ પણ રહેતું નથી. નિષ્ક્રોહ સર્વકામે યુક્ત સ્થિતિ દાદા, બસ એ યુક્ત છે પોતાનામાં જ. યુક્ત એટલે સ્વસ્વરૂપમાં, કે કર્મથી દૂર, કે આ હું કરું છું એ ભાવ. આ મારા વગર ના થઈ શકે, આ હું જ કમાઉં છું, આ ઘર મેં જ બાંધ્યું છે, આ બધાને હું જ નભાવું છું, આ બધાને મેં જ ભણાયા છે. એ જે અહંકાર આવ્યો તે એ પોતે નિજ સ્વરૂપ સુધી નથી પહોંચ્યો. વ્યવહારની અંદર જ કર્તાપણાની અંદર એટલો બધો ગૂંચવાય, એટલો બધો દુઃખી થાય, એટલો બધો અટવાય કે એમાંથી બહાર જ ના નીકળે, અને એટલે એ સ્વરૂપ સુધી ના પહોંચ્યો. પણ જે સ્વરૂપ સુધી પહોંચ્યો એ પછી કર્મની અંદર નહીં અટવાય, કરશે ખરો, પણ કર્યા પછીથી કાંઈ નહીં. જે થવાનું હતું એ થઈ ગયું, નિમિત્ત ભગવાને કરાવ્યું બધું. કોઈ પણ દુષ્ટ માણસ હોય, દુરાચારી દુર્જન માણસ, એની સાથે મૈત્રી કરીશું, એની સાથે સંબંધ રાખીશું, તો શું સદમતી એનાથી મળવાની છે? તો કાહુ સુભગતિ કી ખલ સંગ જામી. દુરાચારી માણસની સાથે સારો સંગ થાય નહીં, દુસંગ થાય, ખોટી સોબત થાય. એટલે સુભગતિ પરત્રિયગા, જે માણસ વિચારી એ ક્યારેય પણ સદગતિ પ્રાપ્ત નથી કરી, એની દુર્ગતિ થાય. એ કલંકિત જ રહે, એની એ નિંદાને પાત્ર જ થઈ ગયો હોય, એટલે એને સદગતિ કે શુભગતિ ક્યારે પ્રાપ્ત થઈ જ નહીં. જે પરમાત્માનો ઉપાસક હોય, ભગવાનની ઉપાસના કરતો હોય, ભગવાનમાં જ હંમેશા રત રહેતો હોય, એને ફરી જન્મવું પડે ખરું? ભવકી પર આ જન્મ મરણના ફેરામાં પડે ખરો? કે જે ભગવાનનો થઈને જીવતો હોય, ભગવાનનો થઈને રહેતો હોય, એને ભવ એટલે જગતના 84ના ફેરા ફરવા પડતા નથી. ભગવાનની નિંદા કરવા વાળો ક્યારેય પણ સુખી ના થાય. ભગવાન એટલે આવા શ્રેષ્ઠ સર્વગુણ સંપન્ન, જેમાં કોઈ દોષ ન હોય એવા એવા પરમાત્માની નિંદા કરતા એને શું સમજવાનું? હાવ નીચ માણસ, એનામાં કોઈ પણ જાતની સદવૃત્તિ સહેજ પણ સ્ફૂર્ણ અંકુરિત ના થયેલી હોય એવો માણસ જ ભગવાનની નિંદા કરતો હોય, અને એને ક્યારેય પણ સદગતિ કે શુભગતિ પ્રાપ્ત થઈ જાય. નીતિ ના જાણતો હોય ને રાજનીતિ, ત્યાં સુધી એનો એનો વૈભવ, એની પકડ ન રહે, રાજ ન રહે, એની સત્તા ન રહે. રાજ કી રહી નીતિ બિનુ, નીતિ જાણવી જોઈએ. જેને કહે છે શામ દામ દંડ ભેદ, એ બધી જ નીતિ એની પાસે હોવી જોઈએ, તો જ એની સત્તા ટકી શકે, એટલે રાજ સત્તા ટકી શકે. ભગવાનના ગુણાનુવાદ ગાતા હઈએ, સાંભળતા હઈએ, ભગવાનના ચરિત્રનું નિત્ય ગાન કરતા હઈએ, કથા સાંભળતા હઈએ, સત્સંગ કરતા હઈએ, તો પાપ રે ખરા? જ્યારે જેટલો જેટલો સત્સંગ કરીશું એટલો પાપથી દૂર રહીશું. ભગવાનના ચરિત્રથી માનસનું પારાયણ કરીએ, ગીતા પારાયણ કરીએ, કથા સાંભળીએ, નામ જપ કરીએ, વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરીએ, જેટલો સમય આપણે ભગવદ ગુણાનુવાદની અંદર રહીશું એટલા પાપથી દૂર રહેવાય. પાપને તજો અને પ્રભુને ભજો, સીધો સીધો જ શાપ છે. ભગવાનને ભજીશું તો પાપ એની મેતે દૂર રહેશે. અને એટલા માટે કહ્યું અગકી રહી હરિચરિત બખાન, ભગવાનના નામ સ્મરણ ગુણાનુવાદ ગાતા હઈએ, કથા સાંભળતા હઈએ, તો પાપ મનમાં રહે ખરા? એમ ભાગી દૂર થઈ જાય, પાપ રહે જ નહીં. ભગવાનનું નામ પાપ નાશક. બસ ત્યારે પણ અપયશ થાય ને ત્યારે સમજવાનું કંઈક પાપ કરેલું હશે. પવિત્ર સુયશ ક્યારે મળે? માણસના પુણ્યનો ઉદય થાય, ખૂબ સારા પુણ્ય કર્યો હોય ને એનો ઉદય થાય ને ત્યારે એનો પવિત્ર યશ આ દુનિયામાં છવાયેલો રહે. ઋષિ મુનિઓ ભગવાન જ્યારે જ્યારે અવતરિત થઈને આવ્યા, ઘણા બધા સંપન્ન રાજાઓ થયા, ઘણા પૈસાવાળા થયા, કોઈનો પાવન યશ રહ્યો ખરો, પણ એક પરમાત્મા, એક સિદ્ધ મહાપુરુષ સંતો, એમનો પવિત્ર યશ કે બીજાના મનને પણ પવિત્ર કરે, શાંતિ આપે, એના જીવનની અંદરથી જે કંઈ કુવાસનાઓ હોય, પૂરી એના કુસંસ્કાર હોય, એ બધા સંસ્કારને દૂર કરે, એ પાવન યશ. પવિત્ર યશ એનું સ્મરણ કરનારને પણ પવિત્ર કરે, પાવન કરે. ભગવાન પવિત્ર છે, પાવન છે. ભગવાનના યશનો ગુણાનુવાદન કરીશું આપણે તો આપણે પણ પાવન પવિત્ર થઈશું. પણ જો પાપાચારમાં જઈશું તો આપણું જીવન પવિત્ર નહીં રહે, અપવિત્ર જ રહેશે.